एकत्र फाउंडेशन प्रस्तुत, चंद्रकांत टोपी वाला संपादित, रचनावली, पठन शैलेश। 181 वेर विखेर, लेखक चिनुआ अचेबे। चिनुआ अचेबे आफ्रिकी लेखकों में सौथी वधारे प्रभावशाली रह्यो छे। एनी पहली ज नवलकथा वेर विखेर, थिंग्स फॉल अपार्ट, समर्थ साहित्य कृति ठरी छे। अंग्रेजी भाषी देशों में ए बधेज वंचाय छे अने भणावाय छे। लगभग 45 जेटली भाषाओं में एना अनुवाद थया छे अने लाखों की संख्या में एनी नकलो खपी छे। उपरांत नवलकथाना रंगमंच माटे रूपांतरो थया छे। एना रेडियो नाटको अने टीवी श्रेणीओ पण रजू थई छे। पूर्व नाइजीरियाना इग्बो भाषा संस्कृतिना ओगिडी नगरमां 1930 चिनुआनो जन्म ख्रिस्ती पिताने त्यां थयो हतो। चिनुआना घणा वर्षो ब्रिटिश शासन हेठळ वीत्या हता। अलबत्त 8 वये એનું અંગ્રેજી શિક્ષણ શરૂ થયું। એને કારણે એક ફાયદો થયો કે એના પર પોતાની ઇગ્બો સંસ્કૃતિ અને ભાષાના સંસ્કાર દૃઢ થઈ ચૂકેલા હતા। એક બાજુ પોતાની માતા અને બહેન દ્વારા પારંપરિક ઇગ્બો કથાઓનો વારસો અને બીજી બાજુ પિતાના પુસ્તકાલયમાંથી અંગ્રેજી પુસ્તકોનું વાંચન, આ બંને ચિનુઆને પશ્ચિમી સંસ્કૃતિ અને પોતાની સંસ્કૃતિની પરિપક્વ સમજ આપી છે। બંને સંસ્કૃતિના ફાયદા ગેરફાયદાને એ તટસ્થ રીતે જોઈ શકે છે, પણ આફ્રિકી પ્રજાનું ગૌરવ અને એની અસ્મિતા એનામાં ભારોભાર રહ્યા છે। કોલેજના શિક્ષણ દરમિયાન સભાન થયેલા ચિનુઆએ પોતાનું ખ્રિસ્તી નામ આલ્બર્ટ બદલીને ઇગ્વો નામ ચિનુઆ રાખેલું। આફ્રિકાના દ્રષ્ટિબિંદુથી આફ્રિકાના ભૂતકાળને જોવાય અને પશ્ચિમની સંસ્કૃતિના દ્રષ્ટિબિંદુથી એને માપવામાં ન આવે એ જોવા માટે એણે કમર કસેલી। શ્વેત સભ્યતા અને શ્વેત પ્રજા જન્મસિદ્ધ ચડિયાતી નથી એવું બતાવી એ આફ્રિકાની સંસ્કૃતિ અને પ્રજાનું આદરપૂર્વક સ્થાન રચવા માગતો હતો। આમ કરવામાં ચિનુઆ કોઈ પ્રચારક નથી રહ્યો। હા, એની નવલકથા સામાજિક કાર્ય વધુ કરે છે અને નવલકથાના ધોરણો ઓછા જાળવે છે એવો આક્ષેપ થયો છે, પણ આ આક્ષેપની સામે એણે નવલકથાની પોતાની સમજ વ્યવસ્થિત રીતે રજૂ કરી છે। ચિનુઆએ જણાવ્યું છે કે સાહિત્ય મુખ્યત્વે માનવીય છે અને તેથી સાહિત્યનું કામ કલા રચવાનું છે, એથી વધુ માનવ પ્રયત્નોને રજૂ કરવાનું છે। આ જ ધ્યેય સાથે ચિનુઆ ખાસ્સો પ્રયોગશીલ રહ્યો છે। એણે નવલકથાને આફ્રિકાના વાતાવરણ માટે સદંતર પલટી નાખી, એટલું જ નહીં પણ અંગ્રેજી ભાષાને પલટી નાખી। અંગ્રેજી ભાષામાં જરૂર પડી ત્યાં ઇગ્બો ભાષાની રૂઢિઓ અને કહેવતો મૂકી ઇગ્બો વાતાવરણને સીધું આવવા દીધું, એની માન્યતાઓ અને ધારણાઓને સીધી પ્રગટ થવા દીધી, અને એમ કરતાં કરતાં અંગ્રેજી ભાષામાં એ બધું એવી રીતે ગોઠવ્યું કે અંગ્રેજી ભાષાએ એક નવું રૂપ ધારણ કર્યું। આજે ત્રીજા વિશ્વમાં પૂર્વે જે યુરોપીય સંસ્થાનો હતા એ સંસ્થાનોએ આઝાદ થયા પછી ગયેલા શાસકોની ભાષામાં લખવું કે પ્રાદેશિક ભાષાઓને ઉત્તેજન આપવું એ એક પેચીદો પ્રશ્ન છે। વળી એમ પણ મનાય છે કે પોતાની સંસ્કૃતિને પોતાની ભાષામાં જ બરાબર વ્યક્ત કરી શકાય। આ બધી માન્યતાઓ વચ્ચે ચિનુઆએ સમાધાન અને સમન્વયનો નવો માર્ગ કાઢ્યો છે અને બતાવ્યું છે કે વિશ્વવ્યાપી અંગ્રેજી ભાષામાં અનુભવને લઈ આવતો પોતાનો આ નવો અવાજ છે। ચિનુઆ અચેબે નવલકથામાં 20મી સદીની સંક્રાંતિ વખતના નાઇજીરિયન જીવનને અને ખાસ કરીને ઇગ્બો સમાજને રજૂ કર્યા છે। એમાં પશ્ચિમની અને આફ્રિકાની બે સંસ્કૃતિઓનો સંઘર્ષ વ્યક્તિ અને સમાજ બંને કક્ષાએ રજૂ કર્યો છે। ઓકોનકવો એ ઇલકાબ વગર બાયલાની જેમ ગુજરી ગયેલા આળસુ પિતા ઉનોકાની નિષ્ફળતા સામે સભાનપણે એક શૂરવીર અને સમાજના અગ્રેસર તરીકે ઉભરી આવે છે। એકવાર કબીલાની એક સ્ત્રીની બીજા કબીલાવાળા દ્વારા હત્યા થતાં ઉમુઓફિયાના લોકો લડાઈ જાહેર કરી નક્કી કરે છે કે બાજુના કબીલાએ ઉમુઓફિયાના કબીલાને બદલામાં એક યુવાન અને હત્યા પામેલી સ્ત્રીની સામે એક યુવતી આપવા. યુવતી તો જેની પત્ની મરી ગઈ હતી એની સાથે રહેવા જાય છે, પણ યુવાન ઓકોનક્વોને સુપ્રત કરાય છે. બહારથી સખત દેખાતો ઓકોનક્વો ધીમે ધીમે યુવાનને પુત્રવત ચાહવા લાગે છે, પરંતુ 3 વર્ષ પૂરા થતાં દેવવાણી પ્રમાણે યુવાનની બલી નક્કી થાય છે અને મિત્રની સલાહ છતાં ઓકોનક્વો એની હત્યામાં સામેલ થઈ પછીથી અત્યંત દુઃખી થાય છે. આ પછી કબીલાના એક અગ્રણીના અવસાન વખતે દારૂ પીને ઉન્માદમાં ઓકોનક્વોને હાથે ગોળી છૂટતા અજાણે એક બાળકનું મૃત્યુ નિપજે છે અને કબીલાના નિયમ પ્રમાણે 7 વર્ષ ગામ છોડી એને બીજે ગામ દેશવટે જવું પડે છે. દેશવટાના બીજે વર્ષે એને ખબર પડે છે કે અબામે ગામમાં સાયકલ લઈને જતા કોઈ શ્વેતની અશ્વેતોએ હત્યા કરેલી ને તેથી શ્વેતોએ એ પછી આખા ગામને સાફ કરી નાખેલું. પોતાના ગામમાં શ્વેત મિશનરીઓએ કબજો લીધો છે અને પોતાનો દીકરો પણ વલટાઈ ગયો છે એવું જાણતા ઓકોનક્વોની કબીલાના વડા થવાની ઈચ્છા પર પાણી ફરી વળે છે. દેશવટો ભોગવીને ગામ પાછા ફર્યા પછી ખ્રિસ્તી પ્રભાવને વધતો જોઈને અને કબીલાના કુટુંબોને તૂટતા જોઈને ઓકોનક્વો રંજ અનુભવે છે. એ કબીલાના માણસોને ખ્રિસ્તીઓની વિરુદ્ધ આક્રમણ માટે ઉશ્કેરે છે, પણ એને ઠંડો પ્રતિભાવ મળે છે. ઓકોનક્વોને બધી વસ્તુઓ વેરવિખેર થતી લાગે છે. ઉમુઓફિયાની બદલાતી સામાજિક પરિસ્થિતિથી ઓકોનક્વો હેરાન છે. બાયલાની જેમ દુર્બળ થઈ જતા પોતાના જાત ભાઈઓ માટે એને અપાર રંજ છે. ખ્રિસ્તીઓ સાથેના છેલ્લા સંઘર્ષમાં ઓકોનક્વો કબીલો જેને ધરતી વિરુદ્ધનું પાપ કહે છે તે ઝાડ પર લટકી આત્મહત્યાનું પાપ કરે છે. અશ્વેત રીતરિવાજો, લગ્ન મૃત્યુ પ્રસંગો, ધર્મગાથાઓ અને શ્રદ્ધા વહેમો સાકાર કરતી આ કથા દસ્તાવેજ નથી, તો સાથે કલાનો અવેજ પણ બની નથી. એમાં એક સમર્થ લેખકના સામાજિક ધ્યેયની કલા સિદ્ધિ છે.